તારીખ 7/11/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 285 અને 286 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 78
એમ જૈન દર્શનમાં બીજા દર્શનોમાં જે સામાન્ય આવતું હોય એટલો માણસું ને વિચારવું, ત્યાં થોડું ઊંડા ઉતરવું વિચારવાનું. કેમ કે જૈન દર્શને જે વાત કરી કે આને પણ પકડી છે, બીજાએ પણ પકડી છે, ત્રીજાએ પણ પકડી છે, ચોથાએ પણ પકડી છે. જે દર્શનોમાં થયેલા એક સૂક્ષ્મ માળામાં થયેલા, એટલે સૂક્ષ્મ માળા જુદા પડે છે ભાવ થતા. એટલે સાધારણ રીતે જુદા પડવાનું બીજું નથી વાતો, કઈક સૂક્ષ્મ જેની શક્તિ હોય છે એને થોડા માન પ્રકૃતિમાં જયારે આવી જાય છે ત્યારે જુદા પડે છે. આ દરેક સંપ્રદાયમાં અનાદિકાળથી જે જુદા પડવાનું, જે વિભિન્ન સંપ્રદાયો ઉત્પન્ન થવાનું મૂળ કારણ આ બન્યું છે. આ કોઈ નવું કારણ નથી, અત્યાર માટેનું નથી, સર્વકાળે આમ જ બન્યું છે. આ પ્રકાર જ ઉત્પન્ન થયો છે. એ બુદ્ધિવાળામાં તો આવું તો કહી ન શકાય, બુદ્ધિ જરૂર હતી કેટલીક વાતને પકડી. એ બધાએ સામાન્યપણે જે વાત પકડી એનું એ બુદ્ધિમાં એટલી તો વાત હતું, પણ આ વાત છે એ કિંમતી છે, બરાબર છે, આને તો છોડાય નહીં, આને છોડશો તો પછી કોઈ આકર્ષણ ઉભું રહેતું નથી, ધાર્મિક વિષયનું આકર્ષણ પછી ઉભું રહેતું નથી. એટલી વિચક્ષણતાથી એમને માર્ગદર્શન આપ્યું છે. જે સાધારણ લાગે એટલી વાત તમે એમાં માનશો, વિચારો સ્થાનક પાસે દેરાવાસીમાં જઈને ઘણી મૂળ વાત જૈન દર્શન ઘણી રહી, પછી એ જે દૂરના જે સંપ્રદાય છે એમાં પણ થોડી થોડી રહી. તો એમાં જે ઠેકાને સાધારણ જ્ઞાન લાગે ત્યાં વાંચો, વિચારો, બાકીની વાત છોડી દો. અત્યારે માથો મારવાની તમારી શક્તિ નથી, તમારી યોગ્યતા નથી, એટલે એ વિષયમાં તમે હમણાં દૂર રહો એવો સાધારણ જ્ઞાનનો અર્થ અહીંયા કરો. કે બધા શાસ્ત્રમાં વર્ણવતા અધિક જુદાય ન પડી હોય તેવું જે જ્ઞાન હોય તે જગ્યાએ તમે એને વાંચો અને વિચારો, આટલું માર્ગદર્શન આપ્યું. એટલે જલ્દી ખુલ્લી મંડળમાં કોઈ પડે નહીં કે જલ્દી ગઈ વિખ્યાતમાં પણ કોઈ આવે. ખાસ કરીને વિતરાગતાનો ઉપદેશ ગુણની લગતી વાત, ગુણ અવગુણની લગતી વાત વિશે જે છે એ બધી જગ્યાએ ઓછા ઉત્તા પ્રમાણમાં છે. તો જ્યાં સુધી ગુણ અવગુણને પોતાને લાગે વળે છે એ વાતને વિચારે છે, હુમલો ઉતરે. એ પ્રશ્ન પછી બીજો પ્રશ્ન લીધો છે. કોઈ આવશ્યકતા જરૂર નથી, એને જરૂર નથી કે જે મૂળ દિગંબરમાં જન્મા છે, મૂળ દિગંબર શાસ્ત્રો જેને ઉપલબ્ધ છે એને બીજા શાસ્ત્રો વાંચવાની કોઈ જરૂર નથી, કોઈ આવશ્યકતા નથી, કાંઈ જરૂર નથી. એને તો પોતાને આ શાસ્ત્રોમાં પણ પોતાનું પ્રયોજન જ્યાંથી સદાય એવી ખાસ ખાસ વાત ઉપર વધારે સમય અને શક્તિનો ખર્ચ કરવો, એમાં પણ એને તો આટલો સંક્ષેપ કરવો પડે. શાસ્ત્ર તો ઘણા છે, વાંચવાની કોઈ જરૂર નથી. બીજી ગતિમાંથી આવે, મનુષ્ય માટે મનુષ્ય ન થાય, કેમ કે સમય દ્રષ્ટિ જ હોય છે, જન્મચિત્ર જ્ઞાન સહિત જ હોય છે, સમ્યક માંથી સમ્યક કૃત અને સમ્યક અવધિ આ ત્રણ તો હોય છે. તો દેવલોક માંથી આવે છે તો કોઈ આ શક્રનર્ક માંથી પણ ક્ષણિક રાજા બને છે. એ ઉપજે અથવા જન્મે અથવા ત્યાર પછી દેવતાઓ જાણે કે આ તીર્થંકર છે, ત્યાર પછી જાણે કે આ તીર્થંકર છે. અને જાણે તો એ શી રીતે જાણે, આવો એક પ્રશ્ન ઉઠાવ્યો છે. તેના ઉત્તરમાં દુસરો સૂત્ર આવ્યો છે કે સમય જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એવા દેવો, એવા લેવો દેવા લેવો જેવો અવધિ જ્ઞાની તો બધા છે, બધાને વાત ન લીધી. કોનો અવધિ જ્ઞાન નો ઉપયોગ જાય છે? જેને સમય જ્ઞાન છે એવા જે દેવલોકના દેવો છે, એવા દેવો અવધિ જ્ઞાન થી તીર્થું કરીને જાણે, તો બધાને જાણે, બધાને અવધિ જ્ઞાન છે પણ બધા જાણે. જીવ પ્રકૃતિઓ જેવાથી જન્મથી તીર્થંકર અવધિ જ્ઞાન સંયુક્ત હોય છે, તે પ્રકૃતિઓ તેમાં નહીં દેખાવાથી. શું કહ્યું? જે પ્રકૃતિઓ જવાથી જન્મથી તીર્થંકર અવધિ જ્ઞાન સંયુક્ત હોય છે, તે પ્રકૃતિઓ તેમાં નહીં દેખાવાથી તે સમય જ્ઞાની દેવતાઓ તીર્થંકર ને ઓળખી શકે એ વિજ્ઞાપન સંક્ષિપ્તમાં કરાયો છે. એટલા માટે શિક્ષકમાં ઉત્તર આપ્યો છે કે આ પ્રશ્ન જરા પણ પ્રયોજનભૂત નથી, છતાં પણ સંક્ષિપ્તમાં ઉત્તર આપી દીધો છે. કોઈ વાર તો આવા પ્રશ્નનો નાની ઉત્તર ન પણ આપે, તમે કામ ન આપે તો એટલા ન હોય કે આને ઉત્તર આપતા આના આની સમજણમાં વધારે વિક્ષેપ ઉભો થશે અને દોડાશે એની બુદ્ધિ. એના કરતા એને અત્યારે આગળ આપો આ વાત છે, અત્યારે આનો ઉત્તર આપતો નથી, નહીં આપણે તમારે એમ લાગતું કે એ બરાબર સમજીને કર્યું છે. સંક્ષેપમાં આપણે તો પણ સમજવું કે એટલું જ જરૂરી હતું, વિસ્તારથી ઉત્તર આપે તો પણ સમજવું કે ત્યાં એટલું જરૂરી હતું. એટલી વિશેષતા ઉત્તર આપનારને એમને જ્ઞાનમાં હોય છે. પ્રણામ કરું છું, કેટલો આદર આપે છે, માર્ગમાં આવવા ઈચ્છે છે એને કેટલો બધો આદર આપે છે. તમને છે તમને કે તમે તમારા આત્મહિતની સમીપ આવવા માંગો છો, તમારા આત્માનું હિત કરવા માંગો છો, તમને છે તમે પ્રણામ કરો છો ત્યાં સુધી. પરમાર્થનું એમ વર્તમાનનું કર્મ હાલ બધે માં વર્તે છે, કર્મ એટલે એ પ્રકારનો ભાવ નથી થતો. એમ બોલવાનો પરમાર્થના વિષયમાં પણ કઈ કહેવાનો ઉત્સાહ આવતો નથી, અથવા ઉદાસીનતા થઈ જાય છે. યથાયોગ્ય પ્રણામ કર્યું એટલે જે પ્રકારે યથાયોગ્ય એટલે જે જે તમારી મર્યાદા છે એને યોગ્ય પ્રણામ કરવું છે, એનો અર્થ એટલે એનો અર્થ તમને ધન્યવાદ કરી આપણે. પ્રણામ કરવાની યોગ્ય છે, હું પ્રણામ નથી કરતા, પણ એને મુક્ષતાની સન્મુખ તમે થાવ છો એ વાત અમને પ્રિય છે એમ કેમ. અને તેને લીધે તેમજ વર્તમાનમાં કાળ વ્યતીત થાય છે, ઘણું કરીને પરમાર્થ વિષયમાં પણ મૌન રહેવું એમ વર્તમાનનું ઉદયમાં વર્તે છે, તેવો ઉદયમાં વર્તે છે. અને તેને લીધે તેમજ વર્તમાનમાં એટલે મોક્ષ રહેવામાં કાળ વ્યતીત થાય છે. અને તે કારણથી આપના પ્રશ્નનો ઉપર ટૂંકામાં ઉત્તરયુક્ત આપના પ્રશ્નોને ઉપર ટૂંકામાં ઉત્તરયુક્ત કર્યા છે. શાંત મૂર્તિ સૌભાગ્ય શાંત મૂર્તિ છે, અમારે પરમાર્થ મૌન વર્તે છે, અમારે કોઈ વિશેષ પરિચય કરવો શાંત મૂર્તિ વિશેષણ લગાવ્યું 285 છે, 286 हम परदेशी पंखी साधो आर्य देश के नहीं दे सुभाग भाई तुम पत्र सकते हैं तो यहाँ कृष्णा ने थी कोई परदेश ना पंखी है ना अब इस राज आओ भाव कुछ ना बदमा कुछ बेंच भी नहीं है क्योंकि बाहर देश ना थी आप मारो देश में थे अन्य हमारो कोई जवाब आओ तो नहीं तुम परिवार आयु आया ना था हमारे कोई जवाब मारो तो नहीं कोई भी आदेश ना चाहिए परम पूज्य श्री सौभाग्य एक प्रश्न सिवा बाकी ना प्रश्नों का उत्तर चाहे मैं लिख सकूं नहीं ये પત્રનું મથાયું છે એમાંથી મુમુક્ષુએ વિચારવા યોગ્ય રીતનો વિચાર અવશ્ય છે કે સામાન્ય પ્રકારે દરેક મનુષ્યને પોતાના કુટુંબ પરિવારમાં અને ઘરમાં ભેરું ભેરું લાગે છે પોતાના ઘર કરતા વધારે વૈભવશાળી કોઈના ઘરે મહેમાન તરીકે જાય તો પણ એને પોતાના ઘર જેટલું ફાવતું નથી એનું કારણ સ્વતંત્રતા અને પરતંત્રતા છે કે ગમે તેવું સારી અનુકૂળતા અને સગવડતા વાળું બીજાનું ઘર હોય તો કેટલીક પરતંત્રતાથી રહેવું જોઈએ રહેવું પડે જે પોતાના ઘરે સ્વતંત્ર રીતે રહી શકે કે જીવનો જે સ્વતંત્ર સ્વભાવ છે સ્વતંત્ર અસ્તિત્વ છે એ સ્વતંત્રતા એને પૂરી જોઈએ છે અધૂરી થતી જોતી ક્યાંય એની પાસે બાહ્ય અનુકૂળતા ગૌણ થઈ જાય છે અને બંધન લાગે છે કે અમારે બંધનમાં રહેવું પડે એટલું જેમ સુખ સ્વભાવ છે જેમ જ્ઞાન સ્વભાવ છે બધું જાણવું છે પૂરું સુખ જોઈએ છે એમ પૂરી સ્વતંત્રતા પણ જોઈએ છે અને એ બધા એક સાથે જોડાયેલા ગુણો છે એક દ્રવ્યના પરસ્પર જોડાયેલા ગુણો છે એટલે એમ એવું કે જયારે જ્ઞાની એમ કે છે કે અમે અહિયાં અમારા કુટુંબ પરિવાર અને પરિચિત વ્યક્તિઓની વચમાં પણ પરદેશ જેવો અનુભવ કરીએ છીએ તો પોતાને સ્વદેશ જેવો સ્વઘર જેવો સ્વકુટુંબ જેવો જે અનુભવ થાય છે એ અનુભવનો જે વિપર્યાસ છે એ વિપર્યાસ અવલોકન કરવું પોતાના પરિણામમાં એ વિપર્યાસનું અવલોકન કરવું અને જે ભિન્નતા છે સ્વરૂપે કરીને જે ભિન્નતા છે એ ભિન્નતાનો અભ્યાસ કરવો એ ભિન્નતાનો પ્રયત્ન કરવો કે જેથી જ્ઞાનને જે પરદેશીપણું લાગ્યું છે એવું પોતાને પણ આ પરદેશપણું લાગે બધા ફળસભ્યો છે એમ લાગે બધા બીજા છે એમ લાગે મારા કોઈ નથી એમ લાગે એટલું એ માટે મુમુક્ષુએ વિશેષ વિચારવાની હવે એમના પ્રશ્ન ઉપર આવે છે કે એક પ્રશ્ન સિવાય બાકીના પ્રશ્નોનો ઉત્તર ચાહીને લખી શકતો નથી એટલે ઈરાદાપૂર્વક અમુક આશય મનમાં રાખીને સમજીને તમારા એક પ્રશ્નનો ઉત્તર નથી લીધો એક પ્રશ્નનો જ ઉત્તર લીધો છે બાકીના પ્રશ્નનો ઉત્તર સમજીને લખતો નથી એ પ્રશ્ન છે કાળ શું ખાય છે એનો ત્રણ પ્રકારે ઉત્તર લખું છું એક પ્રશ્ન છે કાળ શું ખાય છે તો કે એના ત્રણ જવાબ લખું છું કે સામાન્ય ઉપદેશમાં ઉપદેશાત્મક એનો અર્થઘટન કરીએ તો સામાન્ય ઉપદેશમાં એનો ઉપદેશાત્મક અર્થઘટન કરીએ તો એનો ઉત્તર એ છે કે તે પ્રાણી માત્રનો આયુષ્ય ખાઈ જાય એનો આ ઉપદેશ કરો તમારા પ્રશ્ન માટે કાળ શું ખાય છે મારું આયુષ ખાય છે આયુષ કોઈ લઈ જવા માંગે તો આપે ખરો એક સમય નહીં ના આપે એમ કે 300 સીસી લોહી આપો તો એમ કે ભાઈ લઈ ગયો પણ આયુષ્યનો એક સમય આપે એક સમય તમે વહેલા ભરજો મારે ભરો ભરવું છે કોઈ ખાય તો કે આ કામ તો તારો રોજે રોજ આવ્યો ખાય છે. એક સમય બાકી નથી કે જે તારા આયુષ ને ખાતો નથી, એનું નામ કાપ. નામ પણ એવું જ છે એનું. મૃત્યુ ને કોણ, મૃત્યુ નું બીજું નામ કાપ છે. એને કાળ એવો ઉપાડી ગયો, કાળ એને ઉપાડી ગયો. કાળ સમયે સમયે આયુષ ને ખાય છે. સામાન્ય ઉપદેશમાં કાળ શું ખાય તો પ્રાણી માત્ર નું આયુષ્ય ખાય છે, પોતે એમ આવી જાય છે. વ્યવહારને જે કહીએ તો કાળ જૂનું ખાય છે, બધું જૂનું મૂકીને નવું પર્યાય, નવી નવી પર્યાય ખાય છે. સમયે સમયે જૂની પર્યાય વ્યતીત થાય છે, નવી પર્યાય આવી જાય છે એની જગ્યાએ. જૂની પર્યાય ક્યાં ગયું કે કાળ ખાઈ ગયો, એટલું જૂનું થયું એ બધું કાળ ખાઈ ગયો. એમ વ્યવહારથી કહીએ તો કાળ છે એ જૂનું ખાય છે. વ્યવહારને જે કાળ માત્ર પદાર્થને રૂપાંતર આપે છે અથવા પર્યાયાંતર કરે છે. છેલ્લા બે ઉત્તર એ સખા છે. નિશ્ચય નથી, કાળ માત્ર પદાર્થને રૂપાંતર આપે છે અને પર્યાયાંતર કરે. વ્યવહારથી ભવિષ્યની વાત છે, બરાબર છે. એક અવસ્થા વાસ્તવિકપણે બદલીને બીજી અવસ્થા થાય છે, એટલે નિશ્ચયને વ્યવહાર બે અર્થ કર્યા. છેલ્લા બે ઉત્તર વધારે વિચારવાથી બંધ બેસી શકશે. વ્યવહારને જે કાળ જરૂર ખાય છે એમ જે લીધું છે તે વળી નીચે વિશેષ સ્પષ્ટ કર્યું છે. બીજા ઉત્તરનું સ્પષ્ટીકરણ આપે છે અને ત્રીજા ઉત્તરનું પણ સ્પષ્ટીકરણ આપશે. કે કાળ જૂનો ખાય છે, જૂનું એટલે શું? આ તો બુદ્ધિ કેટલી તીવ્ર હતી એ આમાંથી નીકળે છે. એ કોઈ સામાન્ય પ્રશ્ન ગમે તે આવે, આ તો કોઈ એવો પ્રશ્ન નથી, વિચિત્ર પ્રશ્ન છે, કોઈ શાસ્ત્ર ને અનુસરીને પ્રશ્ન નથી. એ પણ પૂછો કે કાળ શું ખાય છે તો એના ઉપર એમના વિચારો કેટલી રીતે વ્યક્ત કરે છે. કાળ જૂનું ખાય છે, એ જૂનું એટલે શું? કે એક સમય જે ચીજને ઉત્પન્ન થયા થઈ બીજો સમય વર્તે છે તે ચીજ જૂની ગણાય છે, એ જૂની લાગે છે. એ નવો નવી પર્યાય થઈ એ હું ટાઈમે જૂની લાગે છે. સ્થૂળ પર તો એક મકાન બનાવે છે માણસ, તો જે મકાન નવું બનેલું હોય અને પછી અમુક વર્ષ પછી જોવે તો એને કઈ કોઈ જૂનું કર્યું નથી. નવું કર્યું હોય તો કઈક નવું કર્યું, પણ જૂનું જૂનામાં કર્યું શું? એ તો કાળથી જ જૂનું થઈ ગયું, આપોઆપ જ જૂનું થઈ ગયું. એ ચીજ પડી ગઈ છે ઘરમાં, વગર વાપરી ભલે પડી ગઈ, કાપડ લાવે છે મને એક ટાંકો ઘરમાં મૂકી રાખ્યો, ભવિષ્યમાં કામ આવશે. છ મહિને બીજો એક મિલનો ટાંકો તાજો લાવે, અથવા એક દુકાન ની અંદર પણ એમ કે આ કાપડ લેવું છે પણ તમે એનાથી બીજા બે ચાર ટાંકા કાઢો, એનો તાજો માલ લઈ આપો. એક વર્ષ પહેલાના ઉત્પાદન નો અને એક મહિનાના પહેલાના ઉત્પાદન ની ચીજ હાથમાં આવે છે તો ફેર દેખાય છે. શું છે એ જૂનો થઈ ગયો છે. જૂનો કોઈ એ કયો નથી પણ આપો આપણે જૂનો થઈ ગયો છે. એના સૂક્ષ્મ ફેરફારો, શું ફેરફારો જ્ઞાનીની અપેક્ષા તે ચીજ ને ત્રીજે સમયે, ચોથા સમયે, સંખ્યાત અસંખ્યાત સમયે, અનંત સમયે કાળ બદલાય વાત કરે છે. ત્રીજા સમયે કાળે પદાર્થ ને બીજું રૂપ આપ્યું, અર્થાત જૂનું તે ખાઈ ગયો પહેલા સમય પદાર્થ ઉત્પન્ન થયો અને તે જ વેળાકાર તેને ખાઈ જાય એમ વ્યવહાર રીતે બની નહીં, તે જ સમય નથી ખાતો, બીજા સમયે ખાઈ છે. પહેલા સમય પદાર્થ નવાપણું ગણાય પણ તે વેળાકાર તેને ખાઈ જતો નથી, બીજા સમય બદલાવે છે માટે જૂનાપણાને તે ખાય છે એમ કહ્યું છે. એકદમ વિષય સ્પષ્ટ કરી નાખ્યો છે. જયારે ઉત્પન્ન થાય છે ત્યારે વ્યય નથી ગણતા, તેની તે પર્યાય નો જે પર્યાય ઉત્પન્ન છે તેની તે પર્યાય નો વ્યય નથી ગણતા, પૂર્વ પર્યાય નો વ્યય ગણીએ છીએ. બીજા સમયે તે પર્યાય ગયે તો કે કોણ શું થયું કે કાળ ખાઈ ગયો એમ રવાથી, ખરેખર કાળ ખાતા નથી એટલે રવાને લગાડ્યો. કાળ તો પરિવર્તનમાં નિમિત્ત થયો, વ્યય થવામાં નિમિત્ત થયો, ઉત્પાદ થવામાં નિમિત્ત થયો, બીજી વખતે ઉત્પન્ન થયું તો એ નિમિત્ત થયા ને એમ કહ્યું કે કાળ ખાઈ ગયો એમ. એક ગ્રહના પરિણામમાં કાળ ગ્રહને નિમિત્ત ગણીને ત્યાં વ્યવહાર નહીં લગાડ્યો, વ્યવહારને શું કરવા લગાડ્યો અને બીજામાં નિશ્ચય નહીં તો પર્યાયની ને પર્યાયની વાત લેવી છે. તેમાં નિશ્ચય એમ કહ્યું ને પદાર્થ ને રૂપાંતર આપે છે, પર્યાયાંતર કરે છે તો પર્યાય નો પર્યાય જ બદલે છે ને એ ખરેખર બદલે છે. રૂપાંતર થાય છે એ સ્પષ્ટીકરણ કરે છે. જ્ઞાનની અપેક્ષા થી તો શું છે, એક સમય બે સમય ત્રણ સમય એક સમય ના ફેરફાર નો બીજો સમય નો ફેરફાર સદમસ્ત ને ખબર પડે, જીવજ્ઞાની ને ખબર પડે એક સમય સમય નો ક્યાં ખબર પડે એમને ખબર પડે સદમસ્ત ને એક એક સમય પકડાય પડે છતાં ફેરફાર છે, ફેરફાર સમય સમય નો જ છે. એક વર્ષ પછી મકાન જૂનું લાગ્યું કે એક વર્ષ પછી કાગળ કે કાપડ નો રંગ સફેદ હોય તો પીળો લાગે છે, ગ્લાસ આવી જાય છે. અને ચૂનો ફરી ધોવાય તો ધોવાનું છે ને આળસ આવી જાય છે. તો એ સમય સમયે થયેલા ફેરફાર છે. ગમે એમને એક સાથે ફેરફાર છે તો પ્રતિ સમય જે જે ફેરફાર થયો ત્યાર પછી એનું છેલ્લા પરિણામ છે, રિઝલ્ટ જેને કહેવામાં આવે છે કે ઘણા સમય નું ફળ છે પણ ફેરફાર પ્રતિ સમય નો છે. એટલે જ્ઞાની ની અપેક્ષા છે, ચોખ્ખર ગણી છે, થોડામાં પણ ઘણી ચોખ્ખો છે. નિશ્ચયને જે પદાર્થ માત્ર રૂપાંતર જ પામે છે, કોઈ પણ પદાર્થ કોઈ પણ કાળમાં કેવળ નાશ પામે જ નહીં એવો સિદ્ધાંત છે. આ નિશ્ચય એટલા માટે પદાર્થ મૂળથી નાશ નથી.